समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां पुण्य पापनो अधिकार चाले छे। एमां गाथा आपणे 161 162 अने 163 पूरी करी। हवे ए पछीथी अमृतचंद्राचार्य भगवान कळस कहे छे, एटले के आज अर्थनुं कळस रूप काव्य कहे छे। 161, 162 અને 163 ગાથામાં મુખ્યતાથી જે વાત આવી એ પ્રકારે વાત હતી કે સમ્યક્ત્વને રોકનાર મિથ્યાત્વ છે, એટલે મિથ્યાત્વ એ ભાવ, સમ્યક્ત્વને રોકનાર મિથ્યાત્વના ભાવ છે, મિથ્યાત્વ કર્મ નથી। જળ કર્મ મિથ્યાત્વની પ્રકૃતિ તો એને અનાદિની પડી છે, એની વાત નથી। એ જો રોકનાર હોત તો કોઈ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે નહીં। જો મિથ્યાત્વની પ્રકૃતિ જળ કર્મ એ સમ્યક્ત્વને રોકનાર હોત તો કોઈ જ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે નહીં, પણ એમ નથી। જળ કર્મની પ્રકૃતિ તો એને મિથ્યાત્વ છે, એટલે એવું કર્મ બંધાયું છે, તે પ્રકૃતિ પડી છે। એટલે આપણે મોહનીય કર્મનો વિચાર કરીએ તો એમાં દર્શન મોહનીયમાં ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વની મુખ્યતા અને પછી એની બાકીની બે પ્રકૃતિ મિશ્ર અને સમ્યક્ત્વ, એવી ત્રણ પ્રકૃતિમાં મિથ્યાત્વ પ્રકૃતિ પડી છે અને એ કંઈ આપણને સમ્યક્ત્વ થવા દેતી નથી, એમ નથી। કોઈ જળ કર્મ આપણને ક્યાંય અટકાવતું નથી, આ સિદ્ધાંત છે। કોઈ પણ જળ કર્મના ઉદય આવે તો એથી કરીને આત્માને કાંઈ નુકસાન થાય એમ નથી, કે આત્મા કંઈ એને કારણે એવા વિપરીત ભાવે પરિણમે એમ થતું નથી। પણ આ જીવ જ જે ઉદય આવે છે એનું લક્ષ કરે છે, એની સાથે જોડાય છે અને એમ થતાં એ પરનું લક્ષ થાય છે। પર એટલે પોતાના સ્વભાવ ભાવથી જેવો વિપરીત ભાવ થાય એવા વિપરીત ભાવે પરિણમન થાય છે અને એના જ્ઞાન દર્શનના ઉપયોગ પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ જવા જોઈતા હતા એને બદલે પેલા ઉદય આવ્યા છે ને તો એ ઉદય સાથે જોડાય છે। આપણે કહીએ છીએ ને કે કર્મના ઉદય આવ્યા છે તો એની સાથે જીવ જોડાય છે। જોડાય એટલે શું થાય? જોડાવાનું કયા પ્રકારે થાય? જળ કર્મનો ઉદય છે તો જળમાં રહ્યો, એ તો સંયોગ આપે, પણ એનો ઉપયોગ એ તરફ જાય છે। ઉપયોગ ક્યાં રહેવો જોઈતો હતો? અંદર સ્વરૂપ તરફ રહેવો જોઈતો હતો, એને બદલે એનો ઉપયોગ પરમાં ગયો। પરમાં ગયો એટલે એનું લક્ષ ત્યાં ને ત્યાં રહ્યું, ત્યાં સુધી સ્વથી તો હટી ગયો, સ્વથી તો ખસી ગયો, સ્વથી તો ચ્યુત થયો, બહારમાં રહ્યો। હવે બહારમાં રહ્યો એટલે જે ભાવ છે એ કેવો ભાવ કહેવાય? વિભાવ ભાવ। અંદરમાં રહે છે તો સ્વભાવ છે અને બહારમાં રહ્યો એટલે વિભાવ ભાવ થયો। હવે આવો વિભાવ ભાવ એ થયો એમાં પેલા જળ કર્મના ઉદયે કંઈ કરાવ્યું હશે? એણે એમ કહ્યું કે ભાઈ તું વિભાવ ભાવે થા, એવું તો છે નહીં, છતાંય એ પોતે વિભાવ ભાવે થયો। કેમ થયો? કે એનો પુરુષાર્થ અવળો, એના પુરુષાર્થની નબળાઈ, એનો પોતાનો પ્રમાદ, એટલે જે સ્વમાં રહેવો જોઈતો હતો ત્યાં ન રહ્યો, બહારમાં પરમાં એ આવ્યો। હવે પરમાં આવ્યો છે તો પરમાં એને જે મિથ્યા માન્યતા થાય છે, આ શરીર એ હું છું એવી માન્યતા થાય, અથવા તો શરીરના કાર્યો હું કરું એવી જે માન્યતા મિથ્યા માન્યતા થાય, અથવા તો શુભભાવ દ્વારા મને મોક્ષની પ્રાપ્તિ થાય એવો પણ જે ભાવ થાય, એટલે અનેક પ્રકારે આપણે જે મિથ્યાત્વ કહીએ છીએ, અથવા તો ખોટા દેવગુરુ શાસ્ત્ર અને સાચા માનવાની માન્યતા થાય, એ બધી માન્યતા મિથ્યા માન્યતા કહેવાય, ખોટી માન્યતા કહેવાય। અને એવી ખોટી માન્યતા એ ભાવ રૂપે કરે છે, એમાં એવો ખોટી માન્યતાનો ભાવ છે અને એવી એની શ્રદ્ધા છે, એટલે એને આપણે મિથ્યાત્વ કહીએ। અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે, અને બીજું જો દેવગુરુ શાસ્ત્રમાં ખોટાની શ્રદ્ધા કરે છે તો પુરોહિત મિથ્યાત્વ પણ થાય. પણ એ બધું ભાવ એટલે એવા મિથ્યા ભાવે એ થાય છે એટલે એ મિથ્યાત્વ છે. હવે એવા મિથ્યા ભાવે થાય છે એટલે શું થયું, સમ્યક્ત્વ ક્યાંથી પ્રગટ થાય? પોતે જાતે જ, એમ કહીએ કે પોતે જાતે પોતાના પગ ઉપર કુવાડો મારે છે આપણે લૌકિકમાં કહીએ છીએ ને, તો એવી રીતે આ પોતે જાતે જ વિભાવ ભાવે થાય છે, મિથ્યા ભાવે થાય છે. કોઈ એને કહેતું નથી, કોઈ કહેતું નથી ને પોતે જાતે જ વિભાવ ભાવે થઈ અને અંદરમાં ભગવાન આત્મા સુખનો સાગર બિરાજે છે એનું લક્ષ છોડી અને એ બહારમાં રમે એટલે એ મિથ્યાત્વ ભાવે પોતે થયો છે. એટલે આપણે જે કહીએ કે મિથ્યાત્વને કારણે સમ્યક્ત્વ પ્રગટ થતું નથી, તો એ આ મિથ્યાત્વ એના ભાવરૂપે જે મિથ્યાત્વ છે તે, એટલે કે ભાવ કર્મ છે, એ કર્મ એ સમ્યક્ત્વને રોકનારું છે એટલે એ નિષેધવા યોગ્ય છે. અને એ જ પ્રમાણે બીજી વાત આવી એમાં કે અજ્ઞાન છે તે જ્ઞાનને રોકનારું છે. અજ્ઞાન છે તે ભાવ, અજ્ઞાન એ ભાવ. જ્ઞાન ભાવ શું છે? તો કે પોતાના સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાન છે. અને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એવો જે ભાવ, જેવું સ્વરૂપનું જ્ઞાન કરે છે એ સમ્યક જ્ઞાન છે. એનાથી જે બીજો ભાવ જે છે તે અજ્ઞાન ભાવ છે. તેવા અજ્ઞાન ભાવે પણ એ સ્વયં પોતે થાય છે. એમ નથી કે જ્ઞાનાવરણીય કર્મ છે એને અજ્ઞાન ભાવે પરિણમાવે છે, ના, એમ તો બિલકુલ નથી. એ જળ કર્મ જે જળમાં રહ્યા એનું કાર્ય જળમાં છે, જળના ઉદય આવે અને આ તો ચેતન ભગવાન આત્મા. એમ જો એ જળના ઉદયની સાથે એને એવું હોય કે જળનો ઉદય એને કોઈ ભાવે પરિણમાવે તો એ ક્યારેય જ્ઞાન પ્રગટ ન કરી શકે. એટલે અહીંયા પણ એ જ સમજવાનું છે કે પોતે પોતાના સ્વરૂપને છોડી અને પોતે જાતે એવા વિભાવ ભાવે અજ્ઞાન ભાવે થાય છે. એટલે પછી એમ કહેવાય કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. ઉદય તો હોય, ઉદય તો જળ કર્મના ઉદય તો આવે, એ તો પૂર્વે એવા બાંધ્યા છે તો આવવાના છે ઉદય. એનો સ્થિતિબંધ છે તો સ્થિતિ પ્રમાણે એ તો ચાલવાનું છે. એથી શું થઈ ગયું, જીવ પોતે સક્ષમ છે, એ ગમે ત્યારે કોઈ પણ કર્મના ઉદય વર્તા હોય ત્યારે જાગૃતિ રાખે અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો એને કાંઈ ઉદય નડતા નથી. એટલે એ સ્વયં પોતે એ અજ્ઞાન ભાવે પરિણમે છે એ ભાવ કર્મ. અને એ અજ્ઞાન છે એ જ્ઞાનને રોકનારું છે, જ્ઞાનને પ્રગટ થવા દેતું નથી. ત્રીજી વાત લીધી કે ચારિત્ર. ચારિત્ર શું છે? ચારિત્ર તો પોતાના સ્વરૂપમાંથી આવતો અવ્યાબાધ અનંત સુખનો અનુભવ, એ ચારિત્ર છે. હવે અવ્યાબાધ તો જ્યારે પોતે પૂર્ણ થાય ત્યારે અવ્યાબાધ તો થાય, પણ એનો અનુભવ તો થાય ને, થોડોક અનુભવ, એવા સુખનો અનુભવ એ સમ્યક દર્શનમાં થાય છે. અલૌકિક આનંદનો અનુભવ, એવું વેદન, એ સમ્યક દર્શન જયારે થાય ત્યારે એ વખતે એને વેદન થાય છે, એ નિશ્ચયથી ચારિત્ર છે. જેટલો સમય પોતાના સ્વરૂપમાં રહે છે એટલો સમય એને એવું આનંદનું વેદન હોય છે અને એવા શાંતિ અને આનંદની દશામાં એ રહેવું, એનું નામ ચારિત્ર. કેમ કે એવું એનું સ્વરૂપ છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહી જવું, એ ચારિત્ર છે. પોતે જેવો છે એવા સ્વરૂપે રહી જાય છે એટલે એ ચારિત્ર કહેવામાં આવ્યું છે. હવે આવું ચારિત્ર એને કોણ પ્રગટ નથી થવા દેતું? તો કે પોતે પોતાના અંદરમાં જાય નહીં અને બહારમાં શુભ ભાવમાં કે અશુભ ભાવમાં રહે તો શું થાય? અંદરમાં જવાશે જ નહીં. એટલે એને આ કર્મ એટલે કે શુભાશુભ ભાવરૂપ પરિણતિ થાય છે એને એવા ચારિત્રમાં જવા દેતું નથી. એટલે ચારિત્રનું રોકનાર કોણ છે? તો કે કસાયો છે. બધા આ કસાય છે ને, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ, એ બધા શુભ અને અશુભ ભાવો, એ બધું જે છે એને પોતાના શુદ્ધ ચારિત્રનો આનંદ પ્રાપ્ત થવા દેતું નથી. એમ આપણે ત્રણ વાતને 161, 162 અને 163 ગાથામાં આપણે સમજ્યા છીએ. અને પછી એમાં એમ કહ્યું કે એ નિષેધવા યોગ્ય છે. એ ભાવ, એ કર્મ, એ ત્રણે ત્રણ કર્મ. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય, વર્તમાનમાં જેવું કાર્ય જેવી પ્રવૃત્તિ કરીએ અને એ સાથે રહેલા ભાવ, મિથ્યાત્વનો ભાવ, અજ્ઞાનના ભાવ અને આ રાગદ્વેષના ભાવ, શુભાશુભ ભાવ, એવા કર્મ, એવા કાર્યો, એવા કાર્યો છે એ નિષેધવા યોગ્ય છે. કેમ કે એ મોક્ષનું કારણ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષનું કારણ, એટલે એવા જે પરિણામ છે એ શુદ્ધ નિર્મળ પરિણામ છે એ મોક્ષનું કારણ છે, એને એ ઉત્પન્ન થવા દેતા નથી. પેલા કર્મ છે એ આવી પરિણતિ થવા નથી દેતા, એટલા માટે એ નિષેધવામાં આવ્યા છે, એવા કર્મને નિષેધવામાં આવ્યા છે એ વાત કરી. હવે એમ કે છે કે એવા જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃત ચંદ્રાચાર્ય ભગવાન કહે છે. એટલે 109મો કળશ જે છે તે અમૃત ચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે. 109મા કળશમાં અહીંયા કહે છે કે સંન્યસ્ત વ્યમિદમ સમસ્તમપી તત્કર્મૈવ મોક્ષાર્થિના સંન્યસ્તે સતી તત્ર કાકિલ કથા પુણ્યસ્ય પાપસ્ય વા. સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવ ભાવનાન મોક્ષસ્ય હેતુ ભવન નૈષ્કર્મ પ્રતિબદ્ધ મુદ્દતર સમ જ્ઞાનમ સ્વયં ધાવતી. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે મોક્ષાર્થિના ઇદમ સમસ્ત અપી તત્ કર્મ એવ સંન્યસ્તવ્યમ, એટલે કે મોક્ષાર્થીએ આ સઘળું કર્મ માત્ર ત્યાગવા યોગ્ય છે. સઘળું કર્મ, બધું કર્મ, બધું કર્મ એટલે શુભાશુભ ભાવ પણ એમાં આવી ગયા. શુભાશુભ ભાવ પણ એમાં આવી ગયા. કેમ શુભાશુભ ભાવ પણ એમાં સાથે લઈ લીધા? કે એ આત્માના ભાવ નથી. શુભાશુભ ભાવ છે એ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ જો આપણે તપાસીએ તો એમાં આત્માને એવા ભાવ થાય એવો કોઈ ગુણ નથી, એટલે એ આત્માના નથી. શુભાશુભ ભાવ ભગવાન આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપમાં ક્યાંય નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને શુભ કે અશુભ ભાવ થાય. એટલે શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ જે છે તે તો એવું ને એવું જ છે, એમાં કંઈ એવું છે જ નહીં કે જેને કારણે શુભાશુભ ભાવ થાય. એટલે શુભાશુભ ભાવ, વિભાવ ભાવ, મિથ્યાત્વના ભાવ, અજ્ઞાનના ભાવ, આ બધાએ ભાવ એ સઘળાય એવા કર્મ, કર્મ કહેતા એવા વિભાવ ભાવ એ ત્યાગવા યોગ્ય છે. અને કોણે ત્યાગવા યોગ્ય છે કે છે? તો કહે છે કે મોક્ષાર્થીએ. મોક્ષાર્થીનો અર્થ શું થાય છે? જેને મોક્ષની અભિલાષા છે તે. રાજમલજીની ટીકામાં મોક્ષાર્થીનો અર્થ બહુ સરસ કરવામાં આવ્યો છે. રાજમલજીએ એમને મોક્ષાર્થીનો અર્થ કર્યો છે કે જેને અપૂર્વ એવા સુખની અભિલાષા છે, અપૂર્વ એવા આનંદની અભિલાષા છે તે મોક્ષાર્થી છે. મોક્ષાર્થી માટે શું કહ્યું? મુક્ત સ્વરૂપની વાત નહીં, એને બદલે મુક્ત સ્વરૂપ દ્વારા જે પ્રાપ્ત થાય છે એને જ સીધું એમણે તો લઈ લીધું કે મુક્ત સ્વરૂપ દ્વારા તો આનંદની પ્રાપ્તિ થાય ને, હવે આ વાત સુખની પ્રાપ્તિ થાય ને, અનંત એવી શાંતિની પ્રાપ્તિ થાય ને, અનંત જ્ઞાન, અનંત દર્શન એવા ચતુષ્ટયની પ્રાપ્તિ થાય ને, તો એમાં જેની પ્રાપ્તિ થાય છે એને જ એમણે તો લઈ લીધી કે એવા સુખની જે પ્રાપ્તિ થાય છે તો એવા સુખનો અભિલાષી જે છે એ મોક્ષાર્થી છે. આપણે તો બાહ્ય સુખના અભિલાષી થઈ અને રાગમાં પડ્યા છીએ. એ કહે છે કે અંદરમાંથી આવતું સુખ, ભગવાન આત્મા જે સુખનો સાગર છે, શાંતિનો દરિયો છે, એમાંથી જે સુખ શાંતિ આવે છે એની જેને અભિલાષા છે એ મોક્ષાર્થી છે. એ મોક્ષાર્થી છે. મુક્ત તો સ્વરૂપ છે જ. આપણે મોક્ષ અને બંધની જે વાત કરીએ છીએ એ તો પર્યાયની અપેક્ષાએ વાત કરીએ છીએ, પણ ત્રિકાળ ભગવાન આત્માના સ્વરૂપનો વિચાર કરીએ એ કેવો છે? એને ક્યાં બંધ છે? બંધ પણ નથી અને મુક્તિ પણ નથી, એ તો મુક્ત સ્વરૂપ જ છે. એને ક્યાં વિભાવ ભાવ છે? એ તો શુદ્ધ ભાવ સ્વરૂપ જ છે. ત્રિકાળ એવું સ્વરૂપ છે, અને ત્રિકાળ છે એટલે એ ગમે તે પર્યાયમાં ગયો છતાંય એવું જ હતું. એ ઈયળની પર્યાયમાં ગયો, બેક્ટેરિયાની પર્યાયમાં ગયો, વાઘની પર્યાયમાં ગયો કે કાગડાની પર્યાયમાં ગયો, અરે નરકમાં ગયો ત્યારે એ સ્વરૂપમાં તો કાંઈ ફેર પડ્યો નથી. એ તો શુદ્ધ સ્વરૂપ હતું એવું ને એવું જ અત્યારે વર્તમાનમાં જળવાઈ રહ્યું છે. સોનાની લગડી હોય ને, સોનાની લગડી એને આમ કાદવમાં નાખી દઈએ, ઓઇલમાં નાખીએ ને પછી પાછી માટીમાં નાખીએ ને બધી આમ ગમે તેવી કરીએ ને, બરાબર, તો આપણને એમાંથી સોનું આપણને કાંઈ દેખાય જ નહીં. આપણને અરે આ ગંદો પદાર્થ, હાથમાં લઈએ તો એમ લાગે ને, એવું લાગે ને, પણ અંદરથી સોનું ગયું છે, સોનું જાય, આમ સાફ કરીએ ને ધોઈએ ને તરત ચકચકતું સોનું આપણને મળી જાય, એવો આ ભગવાન ચકચકતો પડ્યો છે. એવો અંદરમાં એ ચેતન ભગવાન પડ્યો છે, એવો ને એવો જ છે. એ ભલે ગમે ત્યાં ગયો, નરકમાં ગયો, અનાદિથી આ ભવ કરે છે, ભવના ભ્રમણ કર્યા, શું થયું, કર્યા તો ક્યાં કર્યા, બધું પર્યાયમાં થયું ને, એવું બધું થયું થયું ને પતી ગયું. હવે શુકરા ચિંતા કરે છે, પ્રભુ તું સિદ્ધ સમાન શુદ્ધ છો ને, તારા સ્વરૂપનો વિચાર કર ને, એના જ આશ્રય તને એવું શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થશે. જે દ્રવ્ય અપેક્ષા એ પડ્યું છે એ તને પર્યાયમાં પ્રગટ થાય એવું છે. એટલે તો આ મહાપુરુષો કરુણા કરી અને આપણને કહે છે કે ભાઈ તું તો સુખનો સાગર છો, એને તું ભૂલી ગયો. એટલે કે છે કે મોક્ષાર્થી કોણ છે, કે જેને એવા સુખની અભિલાષા છે એ મોક્ષાર્થી છે. રાજમલજીની કળશ ટીકા છે. આ કળશ જે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ જે છે, એ આખું આખું પૂર્ણ શાસ્ત્ર છે. એને કળશ અમૃત એ શાસ્ત્ર છે, અને એની ઉપર રાજમલજીએ ટીકા લખી છે. અદભુત ટીકા છે, આપણે એનો પણ આધાર લઈએ છીએ. તો એમાં એમણે મોક્ષાર્થીનું આવું વર્ણન કર્યું છે. હવે એવા મોક્ષાર્થીને પછી શું હોય, એને તો સઘળું કર્મ ત્યાગવા યોગ્ય છે, બધું ત્યાગવા યોગ્ય છે. કાંઈ કોઈ ભાવ, આત્મા સિવાયનો કોઈ ભાવ એને રાખવા જેવો નથી લાગતો. ત્યાગવો એટલે કેવી રીતે ત્યાગવો, એવા ભાવને ત્યાગવો છે તો કેવી રીતે ત્યાગે છે. અંદરમાં જાય છે, સ્વભાવ ભાવનું આકર્ષણ થાય છે, એનું મહાત્મ સમજાય છે, એટલે બધું એને એમ છૂટી જાય છે, એમ ત્યાગ થઈ જાય છે. એ રાખવા જેવો છે, શુભ ભાવ રાખવા જેવો છે, હજી એવું એને મનમાં પડ્યું છે તો એ અંદરમાં જતો જ નથી. હજી એને શુભ ભાવનો રાગ છે, એને એમ છે કે આ શુભ ભાવને લીધે પુણ્યનો બંધ થશે અને મારી સારી ગતિ છે. સમજવું કે એને પોતાના સ્વરૂપને જાણ્યું જ નથી. પોતાના સ્વરૂપમાંથી હવ્યા બાદ આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે એવી એને શ્રદ્ધાએ નથી થઈ, એને એવો વિશ્વાસ નથી આવ્યો. એને તો તીર્થંકર ભગવાનનો વિશ્વાસ નથી. જો તીર્થંકર ભગવાનનો, કેવળી ભગવાનનો, અરે સિદ્ધ ભગવાનનો જો એને વિશ્વાસ હોત તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની વાણીમાં આજે પરમ સત્ય પ્રકાશ્યું છે કે ભાઈ તારા સ્વરૂપમાંથી જ આનંદ આવે છે અને એવા હવ્યા બાદ સુખ ને શાંતિનો અનુભવ અમે કરી રહ્યા છીએ. આવ્યું દિવ્યધનીમાંથી આવેલું જે છે એની શ્રદ્ધા હોય, અને એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એ પોતાનો પુરુષાર્થ શરૂ કરે. એને સિદ્ધ ભગવાનનો વિશ્વાસ નથી. અરે આટલા સિદ્ધ ભગવાન થયા, અનંત સિદ્ધ થયા, કેટલા સિદ્ધ થયા, કેટલા સિદ્ધ થયા, અનંત કાળમાં કેટલા સિદ્ધ થયા. ભરત ક્ષેત્રને વિશેથી આ એક ચોવીસી થઈ છે, એની પહેલા એ ચોવીસી કેટલી થઈ, અનંત ચોવીસી થઈ. અને એ અનંત ચોવીસીના જે તીર્થંકર ભગવાન જે સિદ્ધ થયા, તો કઈ એકલા સિદ્ધ થયા છે, દરેક તીર્થંકર ભગવાનની સાથે કેટલાય જીવો કેવળ જ્ઞાન પામ્યા છે, કેટલા બધા કેવળી થયા, એમના ગણધર કેટલા કેવળી થયા, અને ગણધર નથી એવા પણ મુનિઓ, મહામુનિ જેને કહેવાય, ઉગ્ર પુરુષાર્થ કરી અને પ્રભુની નિશ્રામાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી એ સિદ્ધ દશાને પામ્યા છે. અને એ કંઈ એકલું અહીંયા ભરત ક્ષેત્રને વિશેથી થયું છે, મહાવીર ક્ષેત્રમાંથી પણ. મહાવીર ક્ષેત્રની તો શું વાત કરવી પ્રભુ, ત્યાં તો હંમેશા કાયમ તીર્થંકર ભગવાન હોય, ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન હોય, અને દરેક તીર્થંકર ભગવાનના સમોસરણમાં કેવળી ભગવાન હોય, કેવળ જ્ઞાન જેમને થયું છે એવા હરિહંત ભગવાન પણ હોય સાથે, અને બીજા એવા એમના ગણધર અને બીજા શિષ્યો કે જે આ ભાવમાં જ કેવળ જ્ઞાન પ્રગટ કરનારા છે એવા જીવો હોય છે. ચરમ શરીરી છેલ્લું શરીર હોય એવા જીવો હોય, શ્રુત કેવળી હોય, જેમને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોય એવા શ્રુત કેવળી પણ પ્રભુના સમોસરણમાં બિરાજતા હોય. હવે એ કેવળ જ્ઞાન લીધે જ છૂટકો કરશે ને. એવા અત્યારે વર્તમાનમાં બિરાજી રહ્યા છે, ને એવા અનંત સિદ્ધ મહાવીર ક્ષેત્રને વિશેથી પણ થયા છે, ઐરાવત ક્ષેત્રને વિશેથી પણ એવા અનંત સિદ્ધ થયા છે. સિદ્ધ શિલા ઉપર કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં સિદ્ધ ભગવાન ન હોય. આટલા સિદ્ધ થયા છે અને હજી આપણે એનો વિશ્વાસ નથી કરતા કે આવી દશા જીવની હોય છે. જો જીવને બે જ દશા છે ખરેખર જોવા જઈએ ને, તો જીવને બે જ દશા હોય. જીવ અનાદિ અનંત છે, અનાદિનો છે, પણ એને દશા ખરેખર જોવા જઈએ તો બે દશા છે. એક સંસારી દશા છે અને બીજી સિદ્ધની દશા છે. સંસારી દશા અને પછી સિદ્ધની દશાની વચમાંનો જે કાળ જે છે ને એમાં, એટલે સંસારી દશામાં જ, પણ એમાં જે વચ્ચે એવો કાળ આવે છે કે જેમાં એ પુરુષાર્થ કરે છે, અને એ પુરુષાર્થનો જે કાળ છે ને એ તો બહુ અલ્પ છે. સંસારી દશા ઘણી છે, પણ એના કરતા એનાથી અનંત ગણી સિદ્ધની દશા છે. ભલે અત્યારે વર્તમાનમાં એ અનાદિનો રખડે છે એમ કહીએ, તે છતાંય એ પુરુષાર્થ કરશે અને સિદ્ધત્વને પ્રગટ કરશે, પછી અનંત અનંત કાળ સુધી અવ્યા બાદ સુખ આનંદ શાંતિમાં જ એ સિદ્ધ શિલા ઉપર બિરાજી રહેશે. આવી એ દશા છે. જે એનો વિચાર નથી કરતો, જે એનો વિશ્વાસ નથી કરતો, જે એને માટે થઈને પુરુષાર્થ નથી કરતો હોય, એ જીવ તો પોતાનો મનુષ્ય જન્મ છે એ વેડફી રહ્યો છે. આવો મનુષ્ય જન્મ મળ્યો હોય અને આપણે એનો વિચાર ન કરીએ, આપણા સિદ્ધ સમાન સ્વરૂપનો આપણે વિચાર ન કરીએ, બહુ મોટામાં મોટી વાત છે ભાઈ, વિચારવા જેવી વાત છે. આ એક બહુને માટે થઈને આપણે આ કેટલું ભણીએ, શિક્ષણ લઈએ તો કેટલા વર્ષોથી, 25-30 વર્ષ સુધી તો કોલેજમાં અને બધે ભણ કરીએ, બરાબર છે. કેટલા માટે? આપણે જાણીએ કે આપણું 70-80-90 વર્ષનું આયુષ્ય એને માટે થઈ, અને આપણે જીવનમાં 25-30 વર્ષ સુધી તો આપણે અભ્યાસ કરીએ અને બીજા 25-30 વર્ષ સુધી કમાવાનો પુરુષાર્થ કરીએ. પણ આ જે અનંત જીવન છે એને માટે આપણે શું કરીએ છીએ? એને માટે કાંઈ અભ્યાસ? એક સામાન્ય ડોક્ટર થઈએ એને માટે થઈ, અને કેટલા વર્ષ? 12મા ધોરણ પછી અહીંયા 12 વર્ષ થાય, ઇન્ડિયામાં 11 વર્ષ, 10 વર્ષ થાય 12મા પછી, ત્યારે એ MD થવાય કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ. એટલા બધા વર્ષો માત્ર એક વસ્તુ માટે. અને આ ભગવાન આત્મા એને જાણવો, દેખવો અને એને અનુભવવા માટે થઈને આપણે એ 5 પરમ આગમનો પણ અભ્યાસ નથી કરવો? કેટલી વિચિત્રતા લાગે, નથી લાગતી વિચિત્રતા? જે કરવાનું છે, જે અનંત જીવન માટે જે કરવાનું છે એને માટે તો આપણે કાંઈ તૈયારી જ નથી કરતા. 25-30 વર્ષના, 50 વર્ષના જીવન માટે થઈને કેટલી મહેનત કરીએ, અને એની સામે અનંત જીવન માટે કાંઈ કરતા નથી. એટલે કરુણા કરીને મહાપુરુષો આપણને આ બધી વાત કરે છે કે ભાઈ તું પાછો વળો, અને આવું સુખ ભર્યું છે ને તું વિશ્વાસ કર, આટલા અનંત જીવો એ સુખને પામ્યા છે. તો છે તો છે, તને નથી દેખાતું એવું તો ઘણું છે. તને નથી દેખાતું એટલે હું નથી માનતો એમ કરીને બેસી ગઈશ તો પછી શું થશે તારું? તને ક્યાં કેટલું દેખાય છે? આ સાયન્ટિસ્ટ કહે છે બધું, તે જ ક્યાં જોયું છે? તે બેક્ટેરિયા જોયો છે? સાયન્સના સ્ટુડન્ટે જોયા હોય કે ડોક્ટર મેડિકલ સાયન્સમાં જે છે એને અમુક પ્રકારના એ બધાને જોયા હોય પેથોલોજીમાં, બીજા કેટલા લોકોએ જોયા છે, છતાંય બધા માને છે કે નથી માનતા, સ્વીકારે છે એ પ્રમાણે સ્વીકારે છે. સાયન્ટિસ્ટ કહે તો સ્વીકારવાનું, નહીતર નહીં સ્વીકારવાનું. ભગવાન કે એ નહીં સ્વીકારવાનું. ભગવાનની વાણી આ શાસ્ત્ર રૂપે આપણા સુધી પહોંચી છે એમાં આપણે કે કોને ખબર આત્મા હશે કે નહીં, આવી વાત કરે લોકો, કોને ખબર આત્મામાંથી સુખ આવતું હશે કે નહીં. અરે શું વાત કરે છે તું? જેમણે અનુભવ કર્યો છે, જેમને કોઈ કારણ નથી તમને કહેવાનું, એવા કરુણા કરી અને તમને કહી ગયા છે એની વાત તને સ્વીકારે નથી? સાયન્ટિસ્ટ કે તો સ્વીકારે. વનસ્પતિમાં જીવ છે એ વાત જૈન દર્શનમાં ક્યારની? અનાદિથી છે. અને અહીંયા 100 વર્ષ પહેલા નક્કી કર્યું કે સાયન્ટિસ્ટે, એ પણ આપણા ભારતીય, કે ના વનસ્પતિમાં જીવ છે એટલે કે હા વનસ્પતિમાં જીવ છે. તો એ પહેલા નહોતો વિજ્ઞાન, વિજ્ઞાન કરી અને ગાંડા કાઢે છે. આમ આ મહાવિજ્ઞાન અંદરમાં પડ્યું છે ભાઈ, તું અંદર ઉતર તો ખરો, આ પ્રવચન સાર વાંચ તો ખરો. એમાં એમાં જે ફિઝિક્સ છે એવું સૂક્ષ્મ ફિઝિક્સ તો ક્યાંય દુનિયામાં નથી, હજી એટલે સુધી તો એ પહોંચ્યા નથી. એ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન સુધી પહોંચ્યા છે એનાથી સૂક્ષ્મ વાત આપણે કરી છે. એમને મિલિસેકન્ડનો વિચાર કર્યો છે એનાથી સૂક્ષ્મ સમયનો વિચાર તો આપણે કર્યો છે. એ તો કાંઈક સમજતો નથી અને વિશ્વાસ કરતો નથી. ઇન્દ્રિય દ્વારા જે મળે એને એને માનવું છે, બીજું કંઈ માનવું નથી. અહીંયા એમ કહે છે કે સઘળું કર્મ માત્ર ત્યાગવા યોગ્ય છે. આગળ કહે છે કે સંન્યસ્તે સતી તત્ર પુણ્યશ પાપશ્ય વા કિલ કા કથા, જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? કર્મ માત્ર ત્યાજ્ય છે એમ કહ્યું એટલે બધું, સઘળું કર્મ છોડવા લાયક છે. તો સઘળામાં પછી શુભભાવને જ ભાષા આમ જુદા કાઢી લેવાના, કે ના એ નથી છોડવા, એમ શુભભાવને નથી છોડવા, કેમ કે મને સારી ગતિ થાય એમ. અરે શું એ બંધનું કારણ છે? અહીંયા કહે છે કે એમાં કઈ બાકી નથી. એ પુણ્ય અને પાપ ના બંને પ્રકારના ભાવ, શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ, જે બંધનું જ કારણ છે. ભાઈ સોનાની વેડી હોય કે લોખંડની વેડી હોય, બંને બાંધવાનું કામ કરે, એમાં કઈ સોનાની વેડીથી કઈ બીજો ફાયદો થાય એવું થોડું છે. પુણ્યનો બંધ પડે તો શું થાય? બંધ જ પડ્યો ને, કર્મનો બંધ પડ્યો, અને બંધ ભોગવવા ચાલવાનું છે, ભવ થવાનું જ છે. કે છે કે બધું સઘળું કર્મ છોડવા જેવું છે, એમાં પુણ્ય સારું ને પાપ ખરાબ એવી વાતને ક્યાં અવકાશ છે? કર્મ સામાન્યમાં બંને આવી જાય છે. અગાઉ જે વાત આવી ને કર્મ સામાન્ય, આપણે અગાઉની ગાથામાં એ વાત આવી છે, તો અને એ વાત અહીંયા પણ લીધી છે. કર્મ સામાન્યમાં બંને આવી જાય છે, સઘળું કર્મ ત્યાગવા આવ્યું છે, આવી વાત છે. આગળ કહે છે કે સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવ ભવનાત મોક્ષસ્ય હેતુ ભવનમ. એટલે કે સમસ્ત કર્મનો ત્યાગ થતા, સમસ્ત કર્મનો ત્યાગ એટલે પોતાના ભાવરૂપ જે કર્મ છે, એ જે પોતે પરિણમન કરી રહ્યો છે વિભાવ ભાવે, એ સમસ્ત કર્મ. આ જળ કર્મની વાત નથી, જળ કર્મને ત્યાગવાનો તો પ્રશ્ન જ નથી, એ તો બંધાઈ ગયા, બિચારા પડ્યા છે તો પડ્યા છે. જળ કર્મ, પૂદગળ કર્મ જે છે એ તો કારમણે રજકણ છે, અને કારમણે રજકણ જે છે એ જુદી જુદી પ્રકારના હોય છે. એટલે એ અહીંયા જીવને જેવા ભાવ થાય અને જેવો ભાવ બંધ થાય, એટલે ભાવ કર્મ થયું, એને અનુરૂપ એ પ્રકારના કારમણ રજકણો ભેગા થઈ જાય અને સ્કંદ થાય અને એ બંધ સ્વરૂપે થાય, એટલે એને આપણે જળ કર્મ થયું એમ કહીએ. અને એવા એ જળ કર્મ છે એ બંધાય છે અને પાછા છૂટા પડે, એ બંધાવવું અને છૂટા પડવું એ એમનો સ્વભાવ છે, એ રજકણનો સ્વભાવ છે, એ બંધાય અને છૂટા પડે. એને તો ખબર નથી, એને તો એ તો જાણતા નથી, એમને ખબર પણ નથી કે જીવના કેવા ભાવ છે. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવના જેવા પ્રકારે ભાવ થયા હોય અને જેવા ભાવ બંધ થયા છે, એ જ પ્રકારના કારણ રજકણો જળ એ બંધાય, એ બંધાય, એને તો ખબર નથી. એટલે જળ કર્મની વાત નથી, આપણે તો અહીંયા ભાવ કર્મ, ભાવ કર્મ શું છે? જીવના ભાવ છે, અને એવા ભાવ એ કર્મ કહેતા કાર્ય. એવું કાર્ય કરો, પરિણતિ કરો, ભાવ કરો, એવા પરિણામ કરો, એની વાત છે કે એ છોડવા લાયક છે, એ સમસ્ત કર્મની વાત છે. કે સમસ્ત કર્મનો ત્યાગ થતા સમ્યક્ત્વ આદિ જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી, પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કટ રસ પ્રતિબદ્ધ અર્થાંત સંકળાયેલો છે, એવું જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે. અહીંયા વાત છે સમજવાની. આપણે અગાઉ ગાથામાં તો બધું ઘણું સમજ્યા, બરાબર છે, મિથ્યાત્વ, અજ્ઞાન અને કસાય એ રોકનારા છે, એ તો સમજ્યા. હવે એને છોડવાની વાત છે ત્યાં સુધી પણ આપણે આવ્યા. પણ હવે અહીંયા એક બીજી વાત એમણે લીધી છે કે એ પ્રકારે સમસ્ત કર્મનો ત્યાગ થાય એટલે પછી શું થાય? તો કે પેલા સમ્યક્ત્વ આદિ, સમ્યક્ત્વ આદિ એટલે ત્રણ વસ્તુ સમજવાની, આદિ મૂકી છે ને, સમ્યક્ત્વ આદિ એટલે સમ્યક્ત્વ, જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એમ ત્રણે ત્રણ. સમ્યક્ત્વ આદિ જે પોતાનો સ્વભાવ, પોતાનો સ્વભાવ એટલે શુદ્ધ આત્મા છે, એનો સ્વભાવ, એનો સ્વભાવ કેવો છે? કે સમ્યક્ત્વ રૂપે છે, સમ્યક્ત્વ આદિ રૂપે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ પરિણતિ એ આત્માનો સ્વભાવ છે. એવા એવી શુદ્ધ પરિણતિ રૂપે થવું એ આત્માનો સ્વભાવ છે. એટલે અહીંયા એમ કહ્યું કે સમ્યક્ત્વ આદિ જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી, તે રૂપે પરિણમવાથી, તે રૂપે પરિણમે એટલે શું થાય? મોક્ષનું કારણ થાય, કેમ કે એ જ મોક્ષનો માર્ગ છે. પોતાના સ્વભાવ ભાવે પરિણમવું એ તો મોક્ષનો માર્ગ છે. એ રૂપે પરિણમે, એ જ રૂપે રહી જાય, પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એવા ભાવે પોતે અંદરમાં સ્થિરતા કરીને રહી જાય, એટલે મોક્ષ માર્ગની પૂર્ણતા થઈ. અંદરમાં એ ભાવે રહી ગયો એટલે પૂર્ણ થયો મોક્ષ માર્ગ, અને એમ થતા એ અરિહંત દશાને પ્રાપ્ત કરી લે છે. તો કહે છે અહીંયા કે જે મોક્ષ માર્ગનું કારણ છે એ શું છે? તો કે સમ્યક્ત્વ આદિ જે ભાવ છે, એ જે આત્માનો સ્વભાવ છે, એવા સ્વભાવ રૂપે પરિણમન થાય એટલે એ મોક્ષનું કારણ છે. તો એવા મોક્ષના કારણભૂત થતું નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કટ રસ પ્રતિબદ્ધ અર્થાંત સંકળાયેલો છે, એવું જ્ઞાન. એ નિષ્કર્મ અવસ્થા એટલે આ બધા જે આપણે કર્મ કહ્યા, ત્રણ પ્રકારે જે વાત કરી, બધા ભાવ કયા, એના વિનાની અવસ્થા થાય ત્યારે જેને જ્ઞાન સાથે સંબંધ છે એ પ્રગટ થાય છે. એવું જ્ઞાન એટલે જેને આત્માના સ્વભાવ સાથે સંબંધ છે એ જ્ઞાન પ્રગટ થાય છે અને આપોઆપ દોડ્યું આવે છે એવા શબ્દ મૂક્યા છે. હવે અહીંયા જ્ઞાન દોડ્યું આવે છે એમાં કહેવું શું છે? તો કે જ્ઞાન એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાન. મુખ્ય ગુણ શું છે? ચૈતન્ય ભગવાન આત્મામાં મુખ્ય ગુણ શું છે? જ્ઞાન. જ્ઞાન દ્વારા જ આપણે બધું જાણીએ છીએ, જ્ઞાન દ્વારા જ બધું અનુભવીએ છીએ. બધા ગુણોના પરિણમનને પણ જાણનારું જ્ઞાન જ છે. સર્વ ગુણોનું પરિણમન તો થાય છે પણ કોણ જાણે છે, કોણ વેદે છે? જ્ઞાન જ. જ્ઞાનમાં જ વેદન થાય છે, સુખનો અનુભવ થાય છે એ પણ જાણે છે તો જ્ઞાન જ જાણે છે. એટલે એવું જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે, એવા જ્ઞાનની વાત કરી છે. જો અહીંયા કઈ શાસ્ત્રના ભણતર દોડે આવે છે એ નહીં, શાસ્ત્રનું જ્ઞાન છે એ તો માહિતીરૂપ જ્ઞાન છે, એની વાત નથી. એવું જ્ઞાન દોડ્યું આવે છે. બહુ સરસ વાત મૂકી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને. આ જે વાત મૂકી છે એ ખરેખર જોવા જઈએ તો આપણને એમ લાગે કે જે 161, 162 અને 63 ગાથાની અંદર જે ભાવ આવ્યો એના પછી જાણે કે આ જાણે બાકી રહી જતું હોય ને, અને આને ઉમેરી દઈએ તો પૂરતી થઈ જાય એવો ભાવ મૂકી દીધો છે. આપણે પૂરતી બહાર નથી પાડવામાં આવતી, કોઈ પુસ્તકની પૂરતી બહાર પાડવામાં આવે, બધું પુસ્તકમાં આવ્યું હોય છતાંય પૂરતી આવે, કંઈક બીજું વિશેષ મૂકવું એવી આ પૂરતી જેવો શ્લોક છે. ભાવાર્થ લઈએ આપણે. ભાવાર્થમાં પંડિતજી આપણને કહે છે કે કર્મને દૂર કરીને પોતાના સમ્યક્ત્વ આદિ સ્વભાવ રૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે? જો રોકનારું હતું એ તો ગયું, રોકનારા હતો ગયા. મિથ્યાત્વનો ભાવ રોકનારો હતો, અજ્ઞાન ભાવ હતો એ રોકનારો હતો, અને રાગદ્વેષના ભાવ શુભાશુભ પરિણામ થતા હતા એ ભાવ, એ ત્રણે ત્રણ ગયા. હવે રોકનારું કોણ રહ્યું? હવે આત્માના સ્વભાવને પ્રગટ થતો રોકનાર કોણ રહ્યું? કોણ રોકે? ખરેખર એ રોકનારું કેવી રીતે હતું? એ પોતે એ ત્યાં રોકાતો હતો એટલે રોકનારું થતું, કે બહારમાંથી રહેતો હતો ને જે ભાવ હતા એ રોકનારા ભાવ હતા, એ પોતે એમાં રોકાતો હતો એટલે રોકનારા ભાવ હતા. એ ભાવ તો કાંઈ રોકવા વાળા હતા નહીં, એ પોતે એમાં એ ભાવરૂપ થઈને રોકાતો હતો. તો કહે છે કે એવા ભાવ જે છે, હવે એને સમસ્ત ભાવને જો છોડ્યા તો પછી એને રોકવા રોકનારું કોણ રહ્યું? તો કોઈ રોકનારું રહેતું નથી. એટલે એવા સમ્યક્ત્વ આદિ સ્વભાવ રૂપે પરિણમવાથી એ મોક્ષનું કારણ છે, એવા એ મોક્ષ ભાવ જ છે, એ પરિણતિ એ મોક્ષ મોક્ષ માર્ગમાં જ આવી ગયો છે. જ્યારે એને એવા ભાવ થાય છે, સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્ર નિશ્ચય ચારિત્રના ભાવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ મોક્ષ માર્ગમાં જ છે, અને એમાં જે ઠરી જાય છે એમાં એ ઠરી જાય છે તો મોક્ષ માર્ગની પૂર્ણતા થઈ અને પોતે એ દશાને પ્રાપ્ત કરી લે છે. તો કે એવા ભાવે એનું પરિણમન થાય, એવા ભાવે હજી પરિણમન થાય છે, પૂર્ણતા તો હજી પ્રગટ કરી નથી. એ પછી ચોથા ગુણસ્થાનની દશા હોય, પાંચમાની હોય કે છઠ્ઠાની હોય, તો પણ એ જ્ઞાન દોડતું આવે છે. જ્ઞાન દોડતું આવે છે એટલે કે જે પોતાનું સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એનો અનુભવ એને થઈ જાય છે. એવા અનુભવે એ પોતે પરિણમી જાય છે, આત્માનું જ્ઞાન એને થઈ જાય છે. આત્માનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે એ જ્ઞાન છે, પોતાનો સ્વભાવ છે એનો અનુભવ છે એ જ્ઞાન છે. બીજું બધું જ્ઞાન તો માહિતી રૂપે છે, એને તો જ્ઞાન કહેતા નથી, એને તો અજ્ઞાન કહ્યું છે, અપેક્ષાથી એને તો અજ્ઞાન કહ્યું છે. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પારા નંબર 184 ઉપર કળશ 109 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં અહીંયા ગુરુદેવ કહે છે કે મોક્ષાર્થીએ એટલે જેને મોક્ષનું પ્રયોજન છે, જેને પરમ આનંદની પ્રાપ્તિનું પ્રયોજન છે, તેને સઘળું કર્મ માત્ર ત્યાગવા યોગ્ય છે. ગુરુદેવ કહે છે કે લ્યો, સઘળું કર્મ કહ્યું ત્યાં એમાં બાકી શું રહી ગયું? એટલે કે કાંઈ બાકી નથી રહ્યું. સઘળું કહ્યું એમાં પુણ્ય અને પાપ એ બે આવી ગયા, પુણ્ય અને પાપ એ બે ત્યાગવા યોગ્ય છે એમ વાત છે. અને એ જ વાત અહીંયા કહી છે કે સંન્યસ્તે સતી તત્ર પુણ્યશ્ય પાપશ્ય વા કિલ કાકથા, જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની સી વાત, જ્યાં બધું જ કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય સારું છે ને ઠીક છે ને એવી વાત કોઈ હોતી જ નથી. પુણ્ય સારું છે ને ઠીક છે ને એને લીધે થઈને મને સારી ગતિ થાય છે ને એવી કોઈ વાત હોતી જ નથી, અને પાપ ખોટું છે ને ખરાબ છે એમ વાત નથી. પુણ્ય ને પાપ બંને એક પ્રકારના છે, બંને બંધનું કારણ જ છે, બંને જીવને એ નડે છે. પુણ્ય નડે છે ને પાપય નડે છે. કેમ નડે છે? કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જવું છે એ શુભ ભાવમાં એની મીઠાશમાં રોકાઈ ગયો છે એટલે અંદર શુદ્ધ ભાવમાં જતો નથી. બેમાંથી એકય સારા નથી. પુણ્ય ઠીક છે ને પાપ અઠીક છે એવી વાત છે જ નહીં, એ વાતને કંઈ અવકાશ નથી, એવો ભેદ છે જ નહીં. કેમ કે જેમ પાપ બંધનું કારણ છે તેમ પુણ્ય પણ બંધનું જ કારણ છે. કર્મ માત્ર ત્યાગવા યોગ્ય છે એટલે ત્યાજ્ય છે. કર્મ એટલે અહીંયા ભાવકર્મની વાત છે, એ ત્યાગવા યોગ્ય છે. એમાં પાપ અને પુણ્ય બંને કર્મ સામાન્યમાં આવી ગયા છે. આગળ પણ વાત કરી છે પાના નંબર 185 પર, સરસ વાત મૂકી છે ગુરુદેવે કે પુણ્ય અને પાપ બંને નિષેધવા લાયક છે. યોગેન્દ્ર દેવ યોગસારમાં પુણ્ય પાપને વિશે જે વાત કરે છે એ વાત આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે પાપ તત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ. યોગસારમાંથી આ કડી લીધી છે કે પાપ જે છે એને તો બધા પાપ સમજે છે, પણ જે પુણ્ય છે એને તો અનુભવી જ્ઞાની છે એ પાપ સમાન જ સમજે છે, કેમ કે એ પણ બંધનું કારણ છે. આગળ લઈએ આપણે આજ પાના ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પડવાપણું થાય છે. એમ બીજા કારણથી વ્યવહાર સંકિત વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્ર રૂપ કસાયની મંદતા એટલે પુણ્ય એ નિશ્ચયપણે પાપ. ઘણી સૂક્ષ્મ વાત કરી છે. શું વાત કરી અહીંયા? પુણ્ય પાપની વાત કરી એટલા માત્રથી અટકવાનું નથી, એમાં આગળ વિશેષતાથી વાત કરી દીધી કે જેને નિર્વિકલ્પ સમાધિનું પ્રયોજન છે, જેને નિર્વિકલ્પ સમાધિ પોતાના સ્વરૂપમાં જવું છે અને એવો જે પુરુષાર્થ માંડીને બેઠા છે એનો વિચાર કરીએ આપણે, જેને પોતાના સ્વરૂપમાં જ જવું છે. વારે વારે સાતમા ગુણસ્થાને જે ચાલ્યા જાય છે એવા મુનિ છઠ્ઠે સાતમે જે જાય છે એમને કઈ છઠ્ઠે સાતમે થવું હશે? અરે એમને તો સાતમાના બીજા ભાગથી ઉપર ચડીને શ્રેણી માંડવી છે, એટલે કે શ્રેણી માંડવી છે એમ નહીં, અંતરમાં એમ ભાવ છે કે અમે તો એમાં સ્થિર થઈ જઈએ. હવે આવો જે પુરુષાર્થ માંડીને બેઠા છે એને જયારે બહાર આવવું પડતું હશે ત્યારે કેવું લાગતું હશે? જે અમૃતના ઘૂંટડા પીતા હોય અને એમને પછી એ અમૃતનો પ્યાલો મૂકી દેવો પડે તો કેવું દુઃખ થતું હશે, કેવો ખેદ થતો હશે, શુભ ભાવમાં એમને કેવું લાગતું હશે? આ કુંદકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિજી, યોગીન્દ્ર દેવ, ઉમાસ્વાતીજી ભગવાન, આ બધા પોતે પોતાના સ્વરૂપમાં અંદરમાં ચાલ્યા જાય ત્યાં લીનતા કરે અને અમૃતના ઘૂંટડા પીતા હોય અને પછી એમાં સ્થિરતા ન થાય અને બહાર આવી જાય એટલે છઠ્ઠું કહેવાય, એ દશા જયારે આવે ત્યારે એમને કેવું થતું હશે? એમની વાત છે. એમને પછી શું આ શુભ ભાવ આવે? એમને શુભ ભાવ આવે, શુભ ભાવ આવે એટલે એ સ્તુતિ પણ કરે ભગવાનની, એમને એવો ભાવ આવી જાય, અહો ભાવ આવે. શુભ ભાવ તો આવ્યા વિના રહે જ નહીં ને. એવો શુભ ભાવ કેમ આવે એમને? કે પોતે જયારે સ્વરૂપમાંથી બહાર આવ્યા છે ને, સ્વરૂપમાંથી પોતે બહાર આવ્યા છે ને, એટલે એમને એમ થાય કે હો પ્રભુ આપ તો કાયમ માટે હંમેશને માટે અંદરમાં સ્થિર થઈ ગયા અને મેં તો સ્થિરતાનો પુરુષાર્થ કરીએ છીએ પણ અંદર ટકી નથી શકતા. આપનો પુરુષાર્થ તો કેવો ઉગ્ર પુરુષાર્થ છે અને એમ સહજ મસ્તક નમી જાય. અહોભાવ કોના પ્રત્યે આવે? પોતાથી જે આગળ વધ્યા છે એના પ્રત્યે. પોતે એવો પુરુષાર્થ કરે છે અને પોતે એ નથી કરી શકતા ત્યારે એમના પ્રત્યે અહોભાવ આવે છે. તો એમને એવો શુભભાવ તો એ રીતે અહોભાવ રૂપે આવે છે, અને એવો અહોભાવ આવે એટલે પછી એ પછી માનતુંગાચાર્ય ભગવાન હોય કે કોઈ પણ હોય એ લખી નાખે છે એમાં, પછી એ તો એવો ભાવ આવે છે એટલે લખાઈ જાય છે, આ બધી સ્તુતિ લખાઈ જાય છે. કોઈ એમ નથી કે હું આજે સ્તુતિ લખું, એવો કોઈ વિકલ્પ નથી હોતો, એ તો અંદરમાંથી બહાર આવ્યા છે એટલે હો ભાવ આવે છે કે પ્રભુ આપનો આવો પુરુષાર્થ આપ તો હંમેશને માટે સ્વરૂપમાં બિરાજી ગયા, અને અમે તો બહાર આવી જઈએ છીએ, અમે તો માત્ર લીનતા કરી શકીએ છીએ, અમે સ્થિરતા કરી નથી શકતા, આપને લાખો લાખો વંદન હોય, અને એમ કરી અને એમના વિશે પંક્તિઓ લખાઈ જાય છે, સ્તુતિ લખાઈ જાય છે, સ્તવન લખાઈ જાય છે, ભક્તામર લખાઈ જાય છે. એટલે એવા પુરુષની વાત લીધી છે કે જે નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષો, એમનો વિચાર કરીએ તો એમને માટે આ શુભભાવ છે શું થાય, શું થાય, ઝેર સમાન થાય, શું થાય, ઝેર સમાન થાય, અમૃતના ઘૂંટડા પીતા હતા એમને ઝેર સમાન થાય છે. અહીંયા કે છે કે નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પડવાનું થાય છે, પડવાપણું થાય છે. એ શુભભાવ છે તે શું છે, એ શુભભાવ એમને એવો હોય છે, એવો વિકલ્પ આવી જાય છે, પણ જો એનું અવલંબન લે તો કે શુભભાવ સારો છે તો શુદ્ધભાવમાં જઈ જ ન શકે. એટલે એ વાત કીધી છે કે વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પડવાપણું થાય છે. એમ બીજા કારણથી વ્યવહાર સંકિત કહીએ, બીજા કારણથી જે વ્યવહાર સંકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્ર રૂપ કસાયની મંદતા, એટલે કસાયની મંદતા એટલે પુણ્ય, કસાયની મંદતા હોય ત્યાં પુણ્ય, અને કસાયની તીવ્રતા જે છે ત્યાં પાપના ભાવ હોય, શુભ ભાવ હોય. એટલે એ એમને માટે તો કેવું છે, પડવાનું જે કારણ હોય કેવું થાય, એ નિશ્ચયથી પાપ છે. શુભભાવ પાપ સમાન એમણે કહ્યું, કોણે, યોગીન્દ્ર દેવ, તો એમને એમ નથી કહ્યું, આ માટે કહ્યું. આગળ 186 માં પાના ઉપર અહીંયા કહે છે કે જ્યાં સમસ્ત કર્મને છોડવામાં આવ્યું છે ત્યાં પુણ્ય અને પાપના ભેદ શું પાડવા. સ્વયં આચાર્ય કુંદકુંદ દેવે પ્રવચન સાર ગાથા 77 માં પણ કહ્યું છે કે નહીં માનતો એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, તે મોહથી આચ્છાદન ઘોર અપાર સંસારે ભમે. શું જે ભેદ પાડે છે પુણ્ય ને પાપમાં, જે ભેદ પાડે છે, પાડવા ન જોઈએ અને એને જે ભેદ પાડે છે એની વાત કીધી છે કે નહીં માનતો એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, એમાં કાંઈ બેમાં ફેર નથી, સરખા છે, એવું જે નથી માનતો એને માટે વાત કરી છે. તે મોહથી આચ્છાદન ઘોર અપાર સંસારે ભમે, જે પુણ્ય પાપમાં જે ફરક કરે છે, જેને પુણ્યમાં અને પાપમાં ફેર લાગે છે કે પુણ્ય સારું છે એમ લાગે છે, એમાં ભેદ કરે છે, એ તો મોહથી આચ્છાદ છે, એટલે એને તો એ તો મોહમાં આવી ગયો છે, એને તો સદાય મોહ વર્તે છે, અને મોહમાં એ ઢંકાયેલો, એ મિથ્યાત્વમાં રહેલો, એ તો અપાર સંસારમાં ભમશે, એને તો સંસારના ભ્રમણ થશે. જે પુણ્ય ને પાપમાં ફેર નથી એમ નથી માનતો, માનવાનું શું છે, પુણ્ય ને પાપમાં ફેર નથી એમ માનવાનું છે, અને શું કહ્યું, પુણ્ય અને પાપમાં ફેર નથી એમ નથી માનતો, એટલે કે પુણ્ય અને પાપમાં ફેર નહીં હોવા છતાં ફેર છે એમ માને છે કે પુણ્ય અને પાપમાં ફેર છે, પુણ્ય સારું છે એમ માને છે. તે મોહથી મિથ્યાત્વથી ઢંકાયેલો થકો અપાર સંસારમાં રખડે છે. એ તો મિથ્યાત્વ સહિત છે, અને મિથ્યાત્વ તો સંસારમાં રખડવાનું કારણ છે. પુણ્ય અને પાપ સામાન્યપણે બંને બંધરૂપ હોવા છતાં, પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ જે કોઈ માને છે તે ઘોર સંસારમાં રખડે છે. માત્ર કુંદકુંદાચાર્ય ભગવાને જ આ વાત કરી છે એમ નથી, સર્વ દિગંબર સંતોએ આ વાત કરી છે, સર્વ દિગંબર સંતોએ આ વાત કરી છે, પોતાના સ્વરૂપમાં જે ગયા છે એ બધાએ આ વાત કરી છે, અરે સમ્યક દ્રષ્ટિ પુરુષોએ આ વાત કરી છે, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ આ જ વાત કરી છે. મુનિની તો વાત બરાબર છે, મુનિ તો કરે, એમની તો અદભુત દશા શું વાત કરવી, પણ જે ચોથા ગુણસ્થાનની દશામાં છે એમણે પણ આ વાત કરી છે. પાંચમા ગુણસ્થાનની દશામાં કૃપાળુદેવે એમણે પણ આ વાત કરી છે. ગુરુદેવે તો કેટલી વાર વાત કરી છે. આગળ લઈએ, એમાં નીચે ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જે જીવ એમ માને છે કે વ્યવહારના શુભરાગથી ધર્મ થશે અને એનાથી પરંપરાએ મોક્ષ થશે એવું જે માને છે, વ્યવહારના શુભરાગથી ધર્મ થશે. ધર્મ એટલે શું? ધર્મ આપણે કોને કહીએ? જે આપણને મુક્તિ અપાવે, મોક્ષની પ્રાપ્તિ કરે, પર્યાયમાં આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. સ્વરૂપ તો ત્રિકાળ મુક્ત છે જ, પણ પર્યાયમાં એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય એ માર્ગ, એ ધર્મ, એ માર્ગને ધર્મ કહીએ. મોક્ષનો માર્ગ એ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. અને એની શરૂઆત સમ્યક દર્શનથી થાય, એને ધર્મ કહેવો છે. તો જે કહે છે કે જે જીવ એમ માને છે કે વ્યવહારના શુભરાગથી ધર્મ થશે, એટલે કે મોક્ષનો માર્ગ પ્રાપ્ત થશે, મુક્તિનો માર્ગ એ ધર્મ છે એમ જે માને છે, અને એનાથી પરંપરાએ મોક્ષ થશે, એટલે શુભભાવથી આગળ વધતા વધતા મોક્ષ થશે, તે જીવ મૂળમાં દર્શન ભ્રષ્ટ છે. દર્શન એટલે શ્રદ્ધા, અહીંયા દર્શનનો અર્થ કરવાનો છે શ્રદ્ધા. એ શ્રદ્ધાથી ભ્રષ્ટ છે, એની શ્રદ્ધા સાચી નથી, એની શ્રદ્ધા ખોટી છે, વિપરીત શ્રદ્ધા છે. અને શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તો પછી એને સમ્યક તો ક્યાંથી થાય? શ્રદ્ધા ખોટી છે, અને એવી શ્રદ્ધા ખોટી હશે તો પછી ચારિત્ર કેવું હશે? ખોટું જ હોય. જેની શ્રદ્ધા સાચી નથી એનું ચારિત્ર એ પછી ક્યાંથી સાચું હોય? અને એ ગમે તે પ્રકારે એમ માનતો હોય કે મને આ રીતે ચારિત્ર છે, બધું ખોટું. જ્યાં શ્રદ્ધાના ઠેકાણા નહીં ત્યાં ચારિત્રમાં શું હોય? સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્ર ક્યાંથી હોય? બીજી રીતે કહીએ, કર્મની અપેક્ષાએ તો દર્શન મોહનીએ ગયું નથી અને ચારિત્ર મોહનીએ જાય એવું ક્યાંથી બને? થતું જ નથી. પહેલા દર્શન મોહનીએ જાય, પછી જ ચારિત્ર મોહનીએ જાય. શુભભાવ માટે ક્યાંય એમ નથી કહ્યું કે શુભભાવ નહીં કરવો, કે એમ નથી કહ્યું, પણ શુભભાવને ધર્મ માનવો અને એમાં અટકી રહેવું એનો નિષેધ કર્યો છે. શુભભાવ તો આવવાનો છે, મુનિને શુભભાવ આવે છે, તો શુભભાવ નહીં આવે એમ છે જ નહીં. કોઈ એમ નથી કહ્યું કે શુભભાવને છોડીને અશુભમાં જાઓ એવું ક્યાં કહ્યું છે? ક્યાંય આવ્યું? કોઈ જગ્યાએ નથી આવ્યું. પણ એને ઊંધું લેવું છે ને, એટલે એ ઊંધું પછી પકડે છે કે જો શુભભાવની તમે ના પાડો તો શું અશુભમાં ચાલ્યા જઈએ? અરે કોને કોણ કહે છે અશુભમાં જવાનું ભાઈ? તને એમ કહેવામાં આવે છે કે શુભભાવમાં અટક્યો છે ત્યાં સુધી તું શુદ્ધમાં નહીં જાય, માટે શુભને છોડીને હવે અંદરમાં જા. તું બારણાની બહાર ઉભો છે, હવે અંદર જા. તું ત્યાં બહાર ચિત્ર જોવામાં રોકાઈ ગયો, છેક સુધી આવ્યો, છેક સુધી આવ્યો અને અંદર નથી જતો. એટલે એને કહે છે હવે બહારમાં કાંઈ નથી ભાઈ, હવે અંદર જા. તું જેટલી વાર ત્યાં રોકાઈશ એટલો અંદરનું તારું મોડું થાય છે. તે જ્ઞાન અને ચારિત્ર બધેથી ભ્રષ્ટ છે. અરે ભાઈ, એવો શુભભાવ તો તે અનંત વાર કર્યો અને નવમી ગ્રહિક સુધી ગયો, એટલે દેવલોકમાં ઘણે સુધી પહોંચ્યો ભાઈ શુભભાવથી, પણ સમ્યક દર્શન વિના ત્યાં શું કર્યું? દેવલોકમાં જઈને શું થાય? દેવલોકમાં જાય એટલે શું કરે? સમ્યક દર્શન ન હોય ને એ બધા દેવ શું કરે? ખૂબ એમને આસક્તિ હોય, આસક્તિ હોય અને ઈર્ષા હોય. મોટા દેવો હોય એની જે રિદ્ધિ સિદ્ધિ હોય ને એના પ્રત્યે એમને ઈર્ષાનો ભાવ થાય અને આ શક્તિ આ મને મળે, આ મને મળે, આ મળે, આપણા કરતા વધારે હોય એ લોકોને. હવે ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? 10,000 વર્ષનું. 10,000 વર્ષ સુધી જે આસક્તિ ઈર્ષાના ભાવમાં જ રહે, એમાં એમાં જ બળ્યા કરે. અને બીજું એક ત્રીજી વસ્તુ પણ એમને થાય, એમને શું થાય કે એ ઉપર ગયા હોય ને એટલે તરત જ પહેલા જાતિ સ્મરણ જ્ઞાન થાય દેવને, હું ક્યાં હતો, ક્યાંથી આવ્યો. હવે અહીંયા હોય ને એમાં કંઈક શુભભાવ કર્યા હોય, અથવા તો કંઈક પોતે મોટો થયો હોય, એટલે એનું અહીંયા માન હોય બધું. ત્યાં જાય, હવે ત્યાં તો સામાન્ય દેવ ને, એની ઉપર બીજા કેટલાય હોય ને એની ઉપર હુકમ ચલાવતા હોય, એટલે એટલે એનું માન ત્યાં જળવાય નહીં. એટલે એનું માન કસાય બહુ ઘવાય, એનું માન કસાય બહુ ઘવાય. ગામડાનો શેઠીઓ હોય બિચારો, હજારો પતિ હોય, એની આ કરોડોપતિ ની સાથે આવે બેસે, ત્યાં પછી એને તો કોઈ ભાવે પૂછે નહીં, અડસીલા દે ધક્કા મારે આગા થશો. હે, ત્યાં તો શેઠ સાહેબ, શેઠ સાહેબ કહેતા હોય ગામડામાં, તો બિચારા કેવી દશા થાય? અંદરમાંથી સમસમી ઉઠે એવું આ દેવોને થાય, એમનો માન કસાય બહુ ગવાય. એટલે બિચારા અંદરમાંથી બહુ જ બહુ જ બળતા હોય, અને એમ ઓછામાં ઓછું 10,000 વર્ષ સુધી. તમે વિચાર કરો કે આપણે આ 80-90-100 વર્ષની અંદર આપણે જે રાગ દ્વેષ કરીએ અને એમાં તિરેજમાં જતા હોઈએ તો એમનું શું થાય? 10-10,000 વર્ષ સુધી ઈર્ષા આસક્તિ અને માન કસાય ને લીધે થઈ અને એ નીચે જ જાય. શું થાય? 10,000 વર્ષ સુધી એવા ભાવ કરે એ ક્યાં જાય? તિરેજમાં જ જાય. એટલે સમ્યક દર્શન વિનાના મોટાભાગના દેવો છે ને તિરેજમાં જ જાય. મનુષ્ય થવું તો એમને માટે અઘરું થઈ જાય, બહુ ઓછા થાય. ઈર્ષા 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 બહુ જ હોય. એટલે અહીંયા વાત કરી છે કે એવા સુભાવ તો ભાઈ તે અનંતવાર કર્યા અને નવમી ગ્રહવિક સુધી ગયો, પણ તે વડે હજી કઈ તું સમ્યક દર્શન પામ્યો છે એમ તો બન્યું નથી. સુભાવ દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી જ નથી. તો અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો પણ કે કાળ લબ્ધિ પાકે દ્વારા સંકિત થાય ને? કાળ લબ્ધિ પાકે તો સંકિત થાય. પાંચ સંવાયમાં એક સંવાય કાળ લબ્ધિ, સમજો ન હોય ને એટલે આવા બધા પ્રશ્નો થાય. કાળ વિશે જરાક વિચાર કરીએ આપણે તો પરિણમન જે થાય એમાં કાળને શું કહ્યું છે? નિમિત્ત કહ્યું છે. એનો અર્થ શું થયો? કે કાળ ખરેખર કાંઈ કરતું નથી. કોઈ પણ પદાર્થનું કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય છે તો એ એના પોતાના કારણે સ્વતંત્રપણે પરિણમન થાય છે, અને થાય છે એ વખતે સાપેક્ષતા કાળની સ્વીકારી છે કે આ સમયની પર્યાય, આ સમયની પર્યાય. પણ કોની પર્યાય? પેલા દ્રવ્યની પર્યાય, એનું પરિણમન જે થઈ રહ્યું છે એની પર્યાય લીધી છે. તો એની પર્યાયને આપણે લેબલ કરવી છે તો લેબલ કરી કે આ સમયની પર્યાય. એટલે સમય જે છે કાળ દ્રવ્યની પર્યાય છે, એની તો આપણે સાપેક્ષતા સ્વીકારી છે. કઈ કાળ દ્રવ્યને કારણે થઈને દ્રવ્યના પરિણમન થાય છે એવું તો છે જ નહીં. કાળ દ્રવ્યને કારણે થઈને દ્રવ્યના પરિણમન થાય છે એવું તો છે જ નહીં. તો પછી કાળ લબ્ધિ પાકે ત્યારે અહીંયા થાય? પરિણમન જે થાય છે એ તો જીવનું થાય છે ને. જ્ઞાન સ્વભાવે જીવ પરિણમે એમાં પેલું કાળ દ્રવ્ય આવીને કંઈક કરે તો થાય, કે જીવ પોતે કરે તો થાય? તર્કથી સમજીએ તો સહેલાઈથી સમજાય એવું છે કે બીજું દ્રવ્ય પરદ્રવ્ય અહીંયા શું કરવાનું છે? કાળ દ્રવ્ય છે એનું પરિણમન થાય છે એને આપણે સમય કહીએ છીએ, બરાબર છે, એનું પરિમાણ છે. તો એવું એ દ્રવ્ય કાળ દ્રવ્યનું પરિણમન જે થાય છે એ અહીંયા આ જીવને કંઈ કરાવી દેવાનું છે? એને સમ્યક દર્શન કરાવી દે કે કેવળ જ્ઞાન કરાવી દે? લબ્ધિ કાળ લબ્ધિ એમ છે? કાળ લબ્ધિનો અર્થ શું? જયારે એને થાય છે ત્યારે જે કાળ છે જે સમય છે એને કાળ લબ્ધિ કહી, એની ઉત્પત્તિનો કાળ છે, એની જન્મ ક્ષણ છે, એ કાળ લબ્ધિ તો છે. પણ આવું સમજે નહીં અને પછી કે કાળ લબ્ધિ પાકશે ત્યારે થશે તો સુઈ જા ભાઈ જઈને, અત્યાર સુધી સૂતો જ છે અજ્ઞાનમાં, અને જા પાછો, પછી નીચે જવાનું થશે, પછી યાદ કરજે. ક્યાંથી યાદ કરે? પછી તો અનંત કાળ સુધી બહાર આવે આ સ્થિતિમાં આવે ત્યારે યાદ કરે ને. વિચાર નથી કરતો કે હું અહીંથી ક્યાં ચાલ્યો જઈશ, સાચું નહીં સમજુ અને આ બધા વિરોધ કરીને ક્યાં જઈશ, એનો વિચાર નથી કરતો. આપણે કાળ લબ્ધિની વાત છે ને, પાંચ સમયની વાત છે, એ આજે જરા લઈ લઈએ સાથે ને સાથે. ગુરુદેવે આ વિષય લીધો છે તો સાથે લઈ લઈએ. અહીંયા કાળ લબ્ધિ વિશે ગુરુદેવે સરસ જવાબ આપ્યા છે કે ભાઈ કાળ લબ્ધિ, કાળ લબ્ધિ એમ તું કહે છે, પણ કાળ લબ્ધિ તો તું સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યારે પાકે ને. તારો પુરુષાર્થ થાય ત્યારે તને ઉપલબ્ધિ થાય, તને પર્યાયમાં એ પ્રગટ થાય ત્યારે એને કાળ લબ્ધિ કહેવાય. એટલે કે કાળ લબ્ધિ થઈ એવું સાચું જ્ઞાન ક્યારે થાય? કે આ કાળ લબ્ધિનો પ્રશ્ન જે છે ને એ તો પહેલેથી ઘણા વખતથી ચાલ્યો આવતો હતો. એટલે ગુરુદેવ કહે છે કે સંવંત 1972 થી ચાલ્યો આવે છે. એટલે જ્યારે એ સંપ્રદાયમાં જયારે હતા એ વખતમાં પણ એમના ગુરુભાઈ સાથે એ વાત આવતી હતી, અને એમાં એ વખતે એમના ગુરુભાઈ એમ કહેતા હતા કે ભગવાને, કેવળી ભગવાને જેમ દીઠું હશે એમ થશે, એટલે કે કાળ લબ્ધિ પાકશે તે પ્રમાણે થશે એમ. ત્યારે પણ એ ગુરુદેવ એ વાત એમને સમજાવતા હતા. શું વાત સમજાવતા હતા એ વાત એમણે અહીંયા લીધી છે એટલે આપણે લેવી છે. એ એમ કહેતા હતા કે ભાઈ જગતમાં કેવળી ભગવાન છે એની તને પ્રતીતિ છે? જગતમાં કેવળી ભગવાન છે એની પ્રતીતિ છે? જેણે એની પ્રતીતિ કરી હોય એને ભાવ ભ્રમણ હોય જ નહીં. એટલે પેલા એમના ગુરુભાઈ એમ કહેતા હતા કે ભાઈ કેવળી ભગવાને દીઠું હશે એમ થશે, જે ભાવ થવાના છે તે થશે. તો એમને એ સામો આવો પ્રશ્ન પૂછતા કે તમે આ શું વાત કરી રહ્યા છો? કે કેવળી ભગવાનની જેને પ્રતીતિ હોય એને ભવના ભ્રમણ હોય જ નહીં, એને ભવના ભ્રમણ હોય જ નહીં. કેમ ન હોય એ સમજાવ્યું છે, કેમ કે સ્વભાવ સન્મુખ થયા વિના કેવળીની પ્રતીતિ થતી જ નથી. અને જે સ્વભાવ સન્મુખ થાય, સ્વભાવ સન્મુખ થાય એને સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન થાય એને તો પછી આંગળીને વેઢે ગણાય એટલા જ ભાવ હોય, વધુમાં વધુ 15 ભાવ, એને ક્યાં વધારે ભાવ હોય છે. અરે પડવાનું થાય તો વધારે વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ, પણ એ તો કોકને જ પડવાનું થાય, લાખો સમ્યક દ્રષ્ટિમાં કોઈકને પડવાનું થાય એને અર્ધ પૂતગળ પરાવર્તન, બાકી તો એટલો સમય જતો નથી. ને 15 ભાવે નથી થતા, 2-4-5 ભાવમાં પામી જાય છે. એટલે સ્વભાવ સન્મુખ થયા વિના ખરેખર તો કેવળી ભગવાનની પ્રતીતિ થતી જ નથી. એટલે તમે તમારા સ્વભાવને જાણતા નથી ત્યાં સુધી તમને ખરેખર સાચા અર્થમાં તમે કેવળી ભગવાનની પ્રતીતિ નથી. કેવળી ભગવાનને તમે જાણ્યા જ નથી. કેવળી ભગવાનને જાણ્યા હોય તો પછી કેવળી ભગવાનનું સર્વજ્ઞપણું તમને, સર્વજ્ઞપણું તમને માન્ય હોય. કેવળી ભગવાન સર્વજ્ઞ છે, આપણે ગઈકાલે વાત લીધી હતી થોડી સર્વજ્ઞતા વિશેની, કે સર્વજ્ઞતાને તમે માનો તો એનો અર્થ શું થયો, કે બધી પર્યાયો ક્રમબદ્ધ બરાબર થાય છે તો થાય છે, તો એમના જ્ઞાનમાં આવ્યું એનો અર્થ જ એ છે કે બધી પર્યાયો નિશ્ચિત છે, ક્રમબદ્ધ પર્યાય છે. અને એવો નિર્ણય જેને સમ્યક દર્શન થાય છે એને થાય છે, એને એવો સાચો નિર્ણય થાય છે. અને એમ જેને થાય એની દ્રષ્ટિ ક્યાં જાય, પછી 12માં કરવા પણ જાય કે આ કરું આ કરું આ કરું કરવાનો ભાવ આવે. તમે અહીંથી ઉઠી અને ક્યાંક જાઓ અને પેલા તમને ઓફિસમાં, કોઈ ઓફિસમાં કામ માટે જાઓ ને એ ના પાડી દે કે નહીં અહીંયા નહીં તમારું કામ નથી, બીજે જાઓ એ પણ ના પાડી દે કે તમારું અહીંયા કામ નહીં, સ્કૂલમાં ગયા તો કે ના બેન તમને તમારું અહીંયા કામ નથી, 50 જગ્યાએ રખડ્યા રખડી અને બધે ના પાડી દીધી કે તમારું અહીંયા કામ નહીં, તમે અહીંયા કામ ના કરી, પછી ક્યાં જાઓ, ઘેરે આવો, બીજું શું થાય, બીજું શું થાય. એમ આ જીવ બધે ભટકે, બધી જગ્યાએ જાય, અહીંયા કરું અહીંયા કરું આ કરું આ કરું આ કરું, અને બધી જગ્યાએથી એને એમ કહેવામાં આવે કે ભાઈ તું અહીંયા કઈ કરી શકતો જ નથી, તું કાંઈ કરી શકતો નથી, બધે એમ કહેવામાં આવે, પછી એ ક્યાં જાય, અંદર જાય, પોતાના સ્વરૂપ તરફ જ વળે કે હું ક્યાંય બહારમાં કઈ કરી શકતો જ નથી. તો પછી આ શુક્રા નકામા ઉધામા આ બધું શું હું લઈને બેઠો છું કે મારે આ કરવું ને આ કરવું ને આ કરવું. જગતમાં બધા પદાર્થોના પરિણમન સ્વતંત્ર રીતે એના કારણે થાય છે, અને કોઈ પદાર્થ મને એની અંદર, એની પર્યાયની અંદર ફેરફાર કરવા દેતો જ નથી. દરેક પદાર્થનું જે પરિણમન થાય છે એની બધી પર્યાય થાય છે, એક પછી એક પર્યાય થાય છે, દરેક સમય સમયની પર્યાય થાય છે. એ પર્યાયની વચ્ચે કોઈ તમને અવકાશ નથી કે તમે ઘૂસીને કંઈ ફેરફાર કરો. દરેક પદાર્થ, કોઈ પણ પદાર્થ લો, એનું પરિણમન થાય છે, બરાબર છે, એને ક્રિયાવતી શક્તિ છે, એની અર્થક્રિયા પણ થાય છે, એનું જે પરિણમન થાય છે તે થાય છે. દરેક સમયની એની પર્યાય છે, એ પર્યાય, બે પર્યાયની વચ્ચે તમને કોઈ અવકાશ નથી કે તમે એમાં કંઈક પર્યાયમાં ગોટાળો કરો, ફેરફાર કરી નાખો. એક પર્યાયને આગી પાછી કરી શકતા જ નથી કોઈ પદાર્થમાં. તો તમારું પછી કરવા પણ ક્યાં રહ્યું, ક્યાં કરશો તમે, શું કરશો, નક્કામાના વિભાવ ભાવમાં રખડો છો. છોડ ને ભાઈ, હવે એવા કરવું કરવું ના ભાવ છોડ ને, અંદરમાં જા ને, એમ એ અંદરમાં જાય, અને એમ અંદરમાં જાય એને શું થાય, અકર્તા ભાવ આવ્યો છે એને શું થાય, પોતાના સ્વરૂપનું ભાન થાય, એનું લક્ષ થાય, અને એવો પુરુષાર્થ થાય. અને એવો પુરુષાર્થ જેને થયો એને સમ્યક દ્રષ્ટિને ક્યાં ભાવ હોય, વધારે ભાવ હોય. આ વાત ગુરુદેવ એમના એ ગુરુભાઈને સમજાવતા જયારે સંપ્રદાયમાં હતા ને ત્યારે આ રીતે બહુ સરસ વાત મૂકી છે. કેમ કે સ્વભાવ સન્મુખ થયા વિના કેવળીની પ્રતીતિ થતી જ નથી, કેવળી ભગવાનની પ્રતીતિ તમને એમના સર્વજ્ઞતાનો ખ્યાલ આવતો જ નથી. તમે અંદરમાં જઈને સ્વભાવ સન્મુખ થાવ ત્યારે તમને ખબર પડે કે ઓ આવા ભગવાન, જેને સમ્યક દર્શન થયું છે એને ખરેખર સાચા અર્થમાં કેવળ જ્ઞાનની પછી શું દશા હોય, કેવળીની કેવી દશા હોય એનો ખ્યાલ આવે છે, એનો અંશે અનુભવ થાય, એ જ્ઞાનનો, એ આનંદનો અનુભવ થાય. આગળ વાત કરી છે, સમજાવ્યું છે વધારે, કે જીવ પોતાના સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કરે, સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કરે ત્યારે, 5 સમવાયની વાત લીધી છે, ત્યારે શું થાય છે એની વાત લીધી છે. સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કરે તો આપણે કહીએ છીએ ને કે કોઈ પણ કાર્ય થાય ત્યારે 5 સમવાય હોય, શું શું સમવાય હોય એ વાત લીધી છે, કે સ્વભાવ હોય એક તો, બરાબર ને, આપણે કહીએ સ્વભાવ હોય એટલે શું, કે વસ્તુનો જેવો સ્વભાવ છે એ પ્રમાણે જ એનું પરિણમન થવાનું છે, એનામાં એવા ગુણ છે તો એવું પરિણમન થાય. હવે એનો સ્વભાવ જ ન હોય તો પછી ક્યાંથી થાય. તમે જળની અંદર એમ અપેક્ષા કરો કે એ ચેતન ભાવે પરિણમે, થાય ના થાય, એને જ્ઞાન થાય ન થાય, એને જ્ઞાન થઈ શકે જ નહીં, એનો સ્વભાવ જ નથી, તો ક્યાંથી જ્ઞાન થવાનું છે? આ જીવનો સ્વભાવ ચેતન સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, આ આત્માનો જ્ઞાન સ્વભાવ છે, માટે એને જ્ઞાન થાય છે, એનો સ્વભાવ છે. અને સ્વભાવે પરિણમવું એ તો સહજ વસ્તુ છે. જગતના બધા જ પદાર્થો પોતાના ગુણ પ્રમાણે પોતાના સ્વભાવે જ પરિણમન કરે છે. સોનું સોના રૂપે જ પરિણમે છે, એ લોખંડ રૂપે નથી પરિણમતું. લોખંડ લોખંડ રૂપે પરિણમે છે, કોપર કોપર રૂપે પરિણમે છે, કોઈ એકબીજા રૂપે પરિણમતું નથી. અને એમ છે તો જ એ સુંદર છે. સંસારની ગાથા અગાઉમાં આવી ગઈ. તો પોતાનો સ્વભાવ છે, તો સ્વભાવ છે તો સ્વભાવ રૂપે પરિણમે, એમાં એમાં ક્યાં મોટી વાત છે? એટલે એક તો પહેલી વાત છે સ્વભાવ, પાંચ સ્તંભમાં તો સ્વભાવ તો છે. જીવનો સ્વભાવ કેવો છે? આનંદ જ્ઞાન આનંદ સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન પ્રગટ કરશે જ. બીજું લીધું છે સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ આવી ગયો, એટલે અહીંયા બીજો પુરુષાર્થ મૂક્યો છે. આપણે પુરુષાર્થને ખરેખર પાંચમો રાખીએ, હમણાં પહેલા એક વાત સમજવી છે. એટલે એટલે સ્વભાવ તો છે, બરાબર છે. બીજા સંભાવની તરીકે આપણે એમ લઈએ કે કાળ લબ્ધિ લઈએ, તો કે તે સમયે પોતાની જે નિર્મળ પર્યાય પ્રગટી તે કાળ લબ્ધિ આવી ગઈ. પછી ભવિતવ્ય છે, અને પછી કર્મનું નિમિત્ત છે. જો આપણે એક પછી એક અહીંયા જે આપ્યું છે એને આપણે જરાક ફેર જુદી રીતે લઈએ, મારે પુરુષાર્થ તરફ તમને લઈ જવા છે એટલા માટે. એટલે હું આ બીજી વાત છે ને પુરુષાર્થ, એને હું પછીથી લઉં છું. કે આપણે સમવાય પાંચ સમવાયમાં જે થાય છે કાર્ય, તો એનો એવો સ્વભાવ છે માટે થાય છે, એક વાત. બીજી વાતનો આપણે વિચાર કરીએ કે જે થવાનું છે તે જ થાય, ભવિતવ્ય. ભવિતવ્ય એટલે જે પરિણામ આવવાના છે તે જ આવે, જે પર્યાય બદલાય અને જે પરિણામ થવાનું છે તે જ થાય, એ ભવિતવ્ય છે. નિયતિ કહીએ છીએ એને બીજી રીતે, પણ નિયતિમાં છે શું? તો કે એનું પરિણમન જે થવાનું છે તે જ થાય, બીજું પરિણમન થઈને થઈ શકે નહીં. માટીમાં માટીમાંથી જ્યારે એ ઘડો બનવાની પર્યાય થાય છે એ ભવિતવ્ય છે, એમાંથી ઘડો બને, એમાંથી બંગડી ન બને, એ ભવિતવ્ય એવું જ હોય, જે થવાનું છે તે જ હોય. અને માટીમાંથી જ એ ઘડો બને કેમ કે એનો સ્વભાવ છે. એટલે સ્વભાવ અને ભવિતવ્ય બે વાત લીધી. પરિણમન જે છે, જે પરિણામ આવવાનું છે તે જ પરિણામ આવે છે, એ ભવિતવ્ય થયું, બરાબર છે. અને એવું થાય ત્યારે નિમિત્ત જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. એ વખતે પછી ઉચિત નિમિત્ત હોય, એટલે કે કોઈક કર્મનું એ વખતે એ હઠી જવું, એ ઉપશમ આદિ થવા, જે જ્ઞાનની વાત છે તો એ પ્રમાણે હોય. અને બીજું કાર્ય થતું હોય તો એમાં એ પ્રમાણે નિમિત્ત હોય, કે ઘડો થાય ત્યારે એવા નિમિત્ત યોગ્ય ઉચિત નિમિત્ત હોય, કુંભાર હોય, રોટલી થાય ત્યારે નિમિત્તમાં બેન હોય, પાટલો વેલણ બધું તવી બધું હોય, એટલે એ નિમિત્ત છે. જે કંઈ કરતું નથી એ નિમિત્ત છે, બરાબર છે. અને જ્યારે થયું એ સમય એની કાળલબ્ધિ કહેવાય, એ કાળલબ્ધિ કહેવાય. હવે આ ચાર વસ્તુ તો એમાં આપણું કાંઈ ચાલતું નથી. સ્વભાવમાં શું ચાલે? કાંઈ નથી ચાલતું, સ્વભાવ તો છે જ. ભવિતવ્ય જે થવાનું છે તે નિશ્ચિત છે, એ જ થાય, બીજું કાંઈ થવાનું નથી. અને એ વખતે નિમિત્ત પણ ઉચિત નિમિત્ત હોય, બરાબર છે. હવે આપણે શું કરી શકીએ? પુરુષાર્થ. એટલે ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ ચાર તો વસ્તુ છે જ, તું જો કંઈ કરી શકતો હોય તો પુરુષાર્થ કર. સાચો પુરુષાર્થ જો તને ઉપડ્યો છે, સાચો પુરુષાર્થ ઉપડ્યો છે તો તને એની પ્રાપ્તિ થાય. જીવના જીવની પાસે જો કંઈ બાકી રહ્યું હોય તો કરવા જેવું એ પુરુષાર્થ છે, બાકી બીજું બધું તો છે, ચાર વસ્તુ તો છે જ. એટલે જે સ્વભાવ સન્મુખ થયો એટલે એને પુરુષાર્થ જેને કર્યો છે, જેને પુરુષાર્થ કર્યો છે એને તો પછી જ્ઞાન પ્રગટ થાય જ છે. કે કરવાનું એટલું જ હતું, સ્વભાવ સન્મુખ થવાનું હતું, ને સ્વભાવ સન્મુખ થાય તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની જ્ઞાનરૂપ પર્યાય પ્રગટ થાય, એ ભવિતવ્ય છે. જ્ઞાનરૂપ પર્યાય પ્રગટ થઈ એ ભવિતવ્ય, એટલે સમ્યક જ્ઞાન થયું એ ભવિતવ્ય થયું. સ્વભાવ એનો જ્ઞાન સ્વભાવ હતો, બરાબર છે. અને એ જયારે થયું ત્યારે એ કાળ લબ્ધિ પાકી. અને કર્મની રીતે લઈએ તો શું થયું? એ વખતે કર્મના ઉપશમ થયા, કે કાં તો ક્ષય થયો, એટલે કર્મનું નિમિત્ત પણ હટી ગયું, એટલે કે કર્મના ઉપશમ આવી ગયા. આ પ્રમાણે પાંચે સમવાય સાથે હોય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.